समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकार चाले छे। कर्ता कर्म अधिकारनी गाथा 104 सुधी आपणे स्वाध्याय कर्यो छे। हवे आगळ स्वाध्याय करीए। 104મી ગાથામાં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ તો અહીંયા ગાથાના અર્થમાં એમ કહ્યું કે આત્મા ઉદ્ગળ દ્રવ્યને અને ગુણને કરતો નથી, એટલે કે એ ઉદ્ગળ દ્રવ્યમાં વ્યાપતો નથી, બીજા અન્ય પૂતગળ દ્રવ્યની અંદર આત્મા એ વ્યાપતો નથી, અને એ દ્રવ્ય દ્વારા કે ગુણ દ્વારા, ગુણ એટલે અહીંયા અર્થ પર્યાય કર્યો છે ગુરુદેવે, એ પ્રમાણે એ કોઈ રીતે એમાં વ્યાપતો નથી, અને એમ ન કરતા એ એનો કરતા થતો નથી। એમાં ઉદાહરણ આપણને માટીના ઘડાનું આપ્યું, અને માટી છે તે જ ગળામાં વ્યાપી રહી છે, અને એમાં માટી પોતે જ કરતા થઈ અને પોતાની પર્યાય ઘડા રૂપે કરે છે। એમાં કુંભાર નિમિત્ત છે તો પણ નિમિત્ત એ કંઈ અંદર ઉમેરતું નથી, પોતાના ગુણને નાખતો નથી કે પોતાના દ્રવ્યને નાખતો નથી, એટલે અહીંયા દ્રવ્ય દ્વારા પણ એમાં પહોંચતો નથી કે અહીંયા ગુણ કેતા પર્યાય દ્વારા પણ એમાં પહોંચતો નથી, એટલે કુંભારની પર્યાય પણ પેલી ઘડારૂપ થયેલી પર્યાયને કંઈ કરતી નથી, કે એનું દ્રવ્ય પણ એ માટીમાં થતું નથી, કેમ કે ગુણાંતર અને દ્રવ્યાંતર રૂપે થવું અશક્ય છે, એટલે એમ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચતું નથી, અને એના ઉપરથી આપણને પરમાર્થે શું છે તે સમજાયું। પરમાર્થે એમ છે કે ભગવાન આત્મા એ પણ કંઈ દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થઈ અને એ કોઈ દ્રવ્યમાં પહોંચતો નથી, એટલે કે જે જળ કર્મ છે એની અંદર એ પહોંચતો નથી। કર્મની 148 પ્રકૃતિ છે તે જળ છે, એ કર્મની પ્રકૃતિમાં આત્મા સંક્રમણ થઈ અને જો પહોંચે તો જ એનું કાર્ય કરી શકે, એટલે એમ તો થતું નથી, માટે પોતે પોતાના દ્રવ્યને છોડીને કે પોતાના ગુણને છોડીને અન્ય દ્રવ્યમાં કે અન્ય પર્યાયમાં એ પહોંચતો નથી, એટલે કે જ્ઞાનાવરણ આદિ જે જળકર્મ છે એમાં આત્મા પહોંચતો નથી, એટલે આત્મા એનો કરતા થતો નથી। એ વાત આપણને બરાબર સ્પષ્ટ કરી, એટલે કોઈપણ દ્રવ્ય એ સ્વતંત્ર રહે છે, એ પોતાના સ્વભાવને છોડતું નથી, પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવને છોડી ત્યાંથી ચ્યુત થઈ અને અન્ય દ્રવ્ય રૂપે થતું જ નથી। જો એવું અન્ય દ્રવ્ય રૂપે થવાનું થાય તો પછી જગતમાં જેટલા દ્રવ્ય છે એટલા દ્રવ્ય રહી શકે જ નહીં, એક દ્રવ્ય સાથે બીજું દ્રવ્ય ભળી જાય અને એની પર્યાયને કરે, આવું જો કંઈ બનતું હોય તો પછી મૂળ દ્રવ્યનો નાશ થઈ જાય, પણ એવું તો થતું નથી। દ્રવ્ય પોતે પોતાના અસ્તિત્વને છોડતું નથી, અસ્તિત્વનો નાશ કરતું નથી, પોતાના સ્વભાવને છોડતું નથી, એ અન્ય ભાવરૂપે થતું નથી, એટલે એ રીતે આત્મા આ પૂતગળ કર્મનો કરતા થતો નથી। આ વાત આપણને બરાબર સમજાવી। હવે આગળ વધારે એનો વિસ્તાર કરતા અહીંયા કહે છે કે માટે આ સિવાય બીજો એટલે કે આત્માને પૂતગળ કર્મનો કરતા કહેવો તે ઉપચાર છે એમ હવે કહે છે. આત્મા પૂતગળ કર્મનો જળ કર્મનો કરતા નથી તો પછી કોણ છે કરતા? આત્મા અજ્ઞાન અવસ્થામાં પણ પૂતગળ કર્મનો કરતા તો નથી. અજ્ઞાન અવસ્થામાં એટલું બને છે કે એના જે રાગાદી ભાવ છે એ રાગાદી ભાવ જ્યારે જળ કર્મ બંધાય છે તો એમાં એ નિમિત્ત છે, પણ આત્મા પોતે તો એ જળ કર્મમાં નિમિત્ત પણ થતો નથી. તો પછી એમાં કરતા કોણ છે, નિમિત્ત કોણ છે એવો પ્રશ્ન થાય. તો એ માટે અહીંયા વાત કરી છે કે નિમિત્ત ભલે એ રાગ હોય, રાગ ભાવ છે, અજ્ઞાન અવસ્થામાં એના એ નિમિત્ત કારણ છે, પણ સાથે સાથે ઉપચારથી એવા નિમિત્તને કારણે, ઉપચારથી એટલે કે જે છે નહીં અને કહેવામાં આવે છે, માત્ર ઉપચાર કરવામાં આવે છે એ રીતે ઉપચારથી આત્માને પૂતગળ કર્મનો કરતા કહેવાય છે, એટલે કહેવા માત્ર પણ કહેવાય છે. હવે આ વાતને આપણને 105મી ગાથામાં કુનકુંદાચાર્ય ભગવાન કહે છે. તો આપણે હવે ગાથા 105 લઈએ. જીવે હેતુ ભૂતે બંધશ્ય તુ દ્રષ્ટા પરિણામમ જીવેન કૃતમ કર્મ પરણેતે ઉપચાર માત્રેણ. આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
જીવ હેતુ ભૂત થતા રે પરિણામ બંધનો ઉપચાર માતક થાય કે આ કર્મ આત્માએ કર્યું.
ગાથાના અર્થમાં એ કહે છે કે જીવે હેતુ ભૂતે બંધશ તુ પરિણામમ, એટલે કે જીવ નિમિત્ત ભૂત બનતા, હેતુ ભૂતે એટલે નિમિત્ત ભૂત બનતા, બંધશ તુ એટલે કર્મ બંધનું, પરિણામમ એટલે પરિણામ થતું, દ્રષ્ટવા દેખીને જીવેન જીવે કર્મકૃત કર્મ કર્યું એમ ઉપચાર માત્રેણ એટલે ઉપચાર માત્રથી ભણતે એટલે કહેવાય છે. જીવ નિમિત્તભૂત બનતા કર્મબંધનું પરિણામ થતું દેખીને, જ્યારે કર્મ બંધાય છે એવા પરિણામ થાય છે ત્યારે એ નિમિત્તભૂત બનતા કઈ રીતે છે? તો કે એવા પરિણામ થતું દેખીને જીવે કર્મ કર્યું એમ ઉપચાર માત્રથી કહેવાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સ્પષ્ટતા કરતા કહે છે કે આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં પણ આત્માનો સ્વભાવ એવો નથી કે એ નિમિત્ત થાય. આત્મા ખરેખર સ્વભાવથી એવો નથી કે એ જળ કર્મના કાર્યોમાં એ નિમિત્ત થાય. એટલે આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી જે જળ કર્મ પૌદ્ગલિક કર્મ છે એને નિમિત્તભૂત નથી થતો, છતાં પણ અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્ત રૂપ થતા એવા અજ્ઞાન ભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતા પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. તેથી પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું એવો નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવ ભાવથી ભ્રષ્ટ વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓને વિકલ્પ છે અને તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી. વિજ્ઞાન ઘન સ્વભાવ ભગવાન આત્માનો છે, વિકલ્પ વિનાનો એવા વિજ્ઞાન ગણ સ્વભાવથી ભ્રષ્ટ થઈને અજ્ઞાનીઓ જે વિકલ્પમાં રાચી રહ્યા છે તેઓને એમ લાગે છે, તેમને એમ લાગે છે કે આત્મા આ જડ બુદ્ગળ કર્મમાં એ નિમિત્ત છે, એનો કર્તા થાય છે. ખરેખર તો આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં પણ, એનું નિમિત્ત કારણ છે નહીં છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે, અનાદિથી ચાલ્યા આવતા અજ્ઞાનને લીધે અજ્ઞાની જીવો એ જે પૂદગલ કર્મને નિમિત્ત થાય છે એવા એના અજ્ઞાન ભાવ રાગ દ્વેષના પરિણામ જે પૂદગલ કર્મ જળ કર્મ બંધાય છે એમાં એ નિમિત્ત છે, એટલે એવા અજ્ઞાન ભાવે પરિણમતો હોવાથી પેલા નિમિત્ત એના રાગ દ્વેષ થાય છે, એટલે એ પૂદગલ કર્મ ઉત્પન્ન થાય છે. તેથી પૂદગલ કર્મ આત્માએ કર્યું એમ એ માને છે. પૂદગલ કર્મમાં જો કોઈ નિમિત્ત હોય તો અજ્ઞાનીના રાગ દ્વેષના ભાવ છે. નિમિત્ત કંઈ કરતું નથી છતાં પણ અજ્ઞાનીના રાગ દ્વેષ છે તે જડ કર્મમાં નિમિત્ત કારણ છે. જળ કર્મ પોતાથી બંધાય છે, કારમણે રજકણોનું પરિણમન પોતાથી થાય છે, તે એકઠા થાય છે અને સ્કંદ બને છે અને જુદા જુદા પ્રકારની કર્મની પ્રકૃતિઓ રૂપે એ બંધાય છે. એ બધું કાર્ય પૂદગળનું જ છે, પણ એ વખતે અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનીના રાગ દ્વેષના જે ભાવ છે તે એમાં નિમિત્ત કારણ છે, અને એમ એ નિમિત્ત કારણ છે માટે એ અજ્ઞાની એ પોતે પોતાના સ્વભાવની દ્રષ્ટિ નથી કર્યો, એવો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ સમ્યક દર્શન નથી, માટે પોતાના સ્વરૂપને જાણતો નથી, પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવથી અજાણ છે, એવો એ અજ્ઞાની એમ માને છે કે પૂદગલ કર્મનો કર્તા એ છે. પૂદગલ કર્મ એણે કર્યું, જળ કર્મ એણે કર્યું, રાગાદી ભાવ એ નિમિત્ત કારણ છે, એટલે આ અજ્ઞાની એમ માને છે કે એ જળ કર્મનો કરતા હું છું. જળ કર્મ બંધાવવામાં એના રાગાદી ભાવ નિમિત્ત કારણ છે, એટલે એવો આ અજ્ઞાની જીવ એ એમ માને છે કે એ પૂદગળ કર્મ મેં કર્યું, આત્મા એવા પૂદગળ કર્મનો કર્તા છે, કરનારો છે, એ મારું કાર્ય છે એમ એ માને છે. એટલા માટે માને છે કે એની દ્રષ્ટિ આત્મા તરફ થઈ નથી, એ એવો નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ થયો છે. નિર્વિકલ્પ સ્વભાવ વિકલ્પ વિનાનો અને એવો તો કે જ્ઞાન સ્વભાવ વિજ્ઞાન ઘન સ્વભાવ એવો એ જે સ્વભાવ છે એનું લક્ષ્ય કર્યું નથી, એનાથી એ ભ્રષ્ટ થયો છે. પરનું લક્ષ્ય કરીને પરનો આશ્રય કરીને એ રહ્યો છે ત્યારે એ વિકલ્પો સહિત છે, એટલે વિકલ્પ પરાયણ છે. એવો વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓ એવો વિકલ્પ પરાયણ અજ્ઞાની છે તે એ બધા જ અજ્ઞાનીઓ એમ માને છે કે આ કર્મ મેં કર્યું, પણ એ પણ વિકલ્પ છે, એ ઉપચાર છે. એમ માનવું કે આ કર્મ મેં કર્યું એ પણ વિકલ્પ છે, ઉપચાર જ છે, એ પરમાર્થ નથી, એ સત્યાર્થ નથી. ગુરુદેવે આ ગાથા ઉપર ઘણી સરસ વાત કરી છે. ચેતન મૂર્તિ નાયકમાં બધાએ એવું કંઈ નથી. ચેતન મૂર્તિ નાયકની અંદર બંધ થાય, બંધાઈ જાય એવું કંઈ નથી. આત્મામાં ચેતના ગુણ છે, બંધાવવાનો ગુણ નથી. આત્મામાં પોતે બંધાય એવો કોઈ ગુણ નથી, એટલે ચેતન મૂર્તિ ભગવાન આત્મામાં બંધાય એવું કંઈ નથી. તેથી તે આત્મા કર્મબંધને નિમિત્તભૂત પણ નથી. કર્મ બંધાય જડ કર્મ એમાં, એટલે એ નિમિત્ત પણ થતો નથી. ખરેખર તો આત્મામાં એવું કંઈ બંધાય એવું છે નહીં, એટલે કે એનામાં એવા કોઈ ગુણ નથી જેથી કરીને એને કર્મબંધ થાય, એટલે એ એમાં નિમિત્તભૂત પણ થતો નથી, એટલે કે નિમિત્ત પણ નથી, કર્મ બંધાય એમાં આત્મા નિમિત્ત નથી. જ્ઞાનીને તો આત્માનો આશ્રય છે, દ્રષ્ટિ સ્વભાવ તરફ થઈ છે, એનું લક્ષ આત્મા તરફ છે, તેથી એને તો કંઈ બંધન હોય નહીં, એટલે એ નિમિત્ત પણ થાય નહીં. જળ કર્મ બંધાતા હોય તો બંધાય, એને માટે એ નિમિત્ત થતો નથી. પણ એ જળ કર્મ કોને બંધાય? જ્ઞાની પોતે પોતાના સ્વભાવનો આશ્રય કરીને રહ્યો છે, એને તો એ બંધાતા નથી, એટલે એ નિમિત્ત પણ થતો નથી. જળ કર્મ બંધાય છે, છૂટે છે, આ બધું જે થાય છે એ એના પોતાના કારણે થાય છે. એમાં પેલા અજ્ઞાનીના રાગ છે, અજ્ઞાનીના રાગ દ્વેષના ભાવ છે, એ નિમિત્ત થાય છે. પણ ધર્મી જીવ તો એમાં નિમિત્ત પણ થતો નથી, કેમ કે ધર્મી જીવને તો બંધન નથી, એટલે બંધનમાં એ નિમિત્ત પણ નથી. બંધના પરિણામ એ આત્માનો સ્વભાવ નથી અને બંધમાં એ નિમિત્ત થતું નથી, કેમ કે અકાર્ય કારણ ગુણથી આત્મા ભરેલો છે, એટલે એવા એ પોતે પોતાના સ્વભાવ છોડી અને અન્ય કાર્ય કે કારણરૂપ થતો નથી, એટલે નિમિત્ત થતો નથી. પરમાણુની પર્યાય જળ કર્મ છે, એમાં પરમાણુની પર્યાય છે તે કર્મરૂપ થાય છે, એ વખતે અજ્ઞાનીના રાગ દ્વેષ છે તે નિમિત્ત છે. તેથી ઉપચારથી કહેવામાં આવે કે તેણે કર્મ બાંધ્યું, આત્માએ કર્મ બાંધ્યું. કર્મબંધ થાય એમાં ખરેખર તો પરમાણુઓ કાર્ય કરે છે, એ કરતા જ છે, અને પરમાણુનો એવો સ્વભાવ છે એટલે એ બંધાય છે. કર્મબંધ થાય છે એ પરમાણુનો એવો બંધાવાનો સ્વભાવ છે એટલે બંધાય છે. અને એ કાળે એવી કારમેણ રજકણોની એવી યોગ્યતા છે એટલે એવા કર્મ બંધાય છે. અને એ વખતે અજ્ઞાનીનો જે ભાવ રાગ દ્વેષનો ભાવ છે એને એમાં નિમિત્ત કહેવામાં આવે. પણ છતાંય એ કંઈ નિમિત્ત કંઈ કરે છે માટે કર્મ બંધાય છે એમ નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ, કંઈ રાગ છે માટે અહીંયા જળ કર્મ બંધાય છે એમ નથી. આપણે તો એવું શીખતા આવ્યા, ભણતા આવ્યા કે રાગ થાય એટલે કર્મ બંધાય, અહીંયા તો એની ના પાડે છે. આ ગાથામાં તો સ્પષ્ટ કહે છે કે એ ઉપચાર છે, એ સત્ય નથી. રાગના ભાવ થવા, દ્વેષના ભાવ થવા, ગમે તેવા ભાવ થવા, એ ભાવને કારણે પેલા જળ કર્મ જળ પરમાણુઓનું કારમણે રજકણોનું એવું પરિણમન થઈ અને એ કર્મરૂપે બંધાય એમ નથી. કેમ કે દ્રવ્ય બંને જુદા છે. જે રાગના ભાવ થયા છે તે અહીંયા જીવને થયા છે, અજ્ઞાન અવસ્થામાં થયા છે, એ ક્ષણિક પર્યાય છે, એ જીવના પરિણામ છે. જ્યારે પેલા જળ કર્મ બંધાય છે એ તો પૂતગળના પરિણામ છે, એટલે પૂતગળના પરિણામ આત્મા ક્યાંથી કરે? આત્માના ભાવ છે એ જુદા છે, આત્માના ભાવ જે થાય છે એનો આત્મા કરતા થાય. પણ અજ્ઞાન અવસ્થામાં પણ આત્મા પેલા જળ કર્મનો તો કરતા થાય નહીં, કેમ કે એ પોતે પોતાના સ્વભાવને છોડીને દ્રવ્ય કે પર્યાય દ્વારા બીજા દ્રવ્યની અંદર પહોંચતો નથી, વ્યાપતો નથી, એ રૂપ થતો નથી, એ બીજા અન્ય દ્રવ્ય સાથે એકરૂપતા કરતો નથી, એટલે એની પર્યાયને એ બદલી શકે નહીં, એનો એ કરતા થઈ શકે નહીં. માટે જળ કર્મને કંઈ આત્મા બાંધે એમ તો છે જ નહીં. એટલે એમ કહીએ કે રાગ દ્વેષના પરિણામ છે એ થયા છે, એ કંઈ કરે છે માટે પેલા જળ કર્મને બંધાવવું પડે, તો એ મિથ્યાત્વ છે. એ વખતે રાગ દ્વેષના એવા પરિણામ હોય પણ એ નિમિત્ત છે અને નિમિત્ત કંઈ કરતું નથી. જળ પરમાણુઓ બંધાય છે કર્મરૂપે, તો એ બંધાય છે, એ એમનો સ્વભાવ છે. પરમાણુઓનું જળ કર્મરૂપે બંધાવવું એ એનો સ્વભાવ છે તો બંધાય છે. એ વખતે રાગવેશના પરિણામ જીવના છે તો એને નિમિત્ત કહેવામાં આવે, પણ એમ બિલકુલ નથી કે રાગવેશના પરિણામ છે માટે જ એ કર્મ બંધાય છે, એમ બિલકુલ નથી. એ જળ કર્મના બંધાવાને અહીંના રાગદ્વેષના પરિણામ છે એવી ખબર કેવી રીતે પડે? એ કઈ જાણવા વાળા તો છે નહીં. જળ કર્મ બંધાય છે એ તો જળ છે, એ તો જ્ઞાન પણ કરી નથી શકતા. એમને કેવી રીતે ખબર પડે કે અમારે બંધાવવું કે ન બંધાવવું, કે અહીંયા રાગદ્વેષના કેવા પરિણામ છે, એનું બધું વિશ્લેષણ કરીને હોશિયારી કરીને બંધાય એવું બને એમ નથી. દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો આ વાત બહુ સહેલાઈથી સમજાય એવી છે કે જળ કર્મ છે એ જાણતા નથી, એ જ્ઞાન સ્વભાવી નથી, પણ એમનો સ્વભાવ બંધાવવાનો છે એટલે એ બંધાય છે. એમનો સ્વભાવ બંધાવવાનો છે ને એ સમયે એમનું બંધાવવું એવી એમની યોગ્યતા છે તો બંધાય છે. કોઈ પણ ઉપાદાન છે એ ત્રિકાળ રહે કે નહીં? કોઈ પણ દ્રવ્યનું એ ઉપાદાન છે, એનું જે કાર્ય થઈ રહ્યું છે એ એના ઉપાદાનને કારણે થાય, એ એનો સ્વભાવ છે. તો એ સ્વભાવ તો ત્રણેય કાળ હોય કે અમુક ટાઈમ પૂરતો જ હોય? એ ત્રણેય કાળ સ્વભાવ હોય. એ કારણ અને રજકણોનો સ્વભાવ, એ બંધાવાનો સ્વભાવ છે એ તો ત્રિકાળ સ્વભાવ છે, એ તો બંધાય એવો એનો સ્વભાવ છે. એ કઈ સ્વભાવ કોઈક ટાઈમે હોય ને કોઈક ટાઈમે ન હોય એવું તો કઈ હોતું નથી, એટલે તો બંધાતા હોય તો બંધાય છે. એ કારણ અને રજકણો કઈ જ્ઞાન કરતા નથી કે અહીંયા તમને કેવા ભાવ થયા ને હવે કેવી રીતે બંધાવું, એવું કઈ જ્ઞાન કરી શકતા નથી. એ તો એમનો માત્ર સ્વભાવ છે એટલે બંધાય છે. જળ કર્મ બંધાય છે તો બંધાય છે, એ પૂતગળ દ્રવ્યનું પરિણામ છે. એવા પરિણામો થવાનું કારણ એ એમનો સ્વભાવ છે. પણ એ વખતે એવું જ અહીંયા નિમિત્ત છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય થાય ત્યારે જે નિમિત્ત હોય છે તે ઉચિત નિમિત્ત હોય, એટલે અહીંયા એને રાગના ભાવ થયા છે, શુભ ભાવ થયા છે તો પુણ્યનો બંધ પડે છે, અશુભ ભાવ થયા છે તો પાપનો બંધ પડે છે, એવું ઉચિત નિમિત્ત હોય છે. પણ એનો અર્થ એમ નથી થતો કે રાગ થયો માટે એ બંધાયા, એવો અર્થ નથી થતો. આ વાતને બરાબર બેસાડવાની છે, સમજવાની છે, ગુરુદેવ પાસેથી બરાબર સ્પષ્ટ સમજવાની છે. આત્માનો તો કોઈ એવો સ્વભાવ નથી કે પરના કામ કરે, અને આત્માને તો ખરેખર કર્મ બંધન પણ નથી. આત્મા તો સકળ નિરાવરણ છે, આત્મા તો સકળ નિરાવરણ છે, તેથી એને બંધ નથી. આત્માનો એવો સ્વભાવ નથી કે એને બંધન થાય. ભગવાન આત્મા તો અબદ્ધ છે, અબદ્ધ અસ્પૃષ્ટ, ક્યાંયથી સ્પર્શાયેલો પણ નથી ને બંધાયેલો પણ નથી, અસંયુક્ત છે. આ બધું આપણે 14મી 15મી ગાથામાં કરી ગયા છીએ, એટલે એમાં એ બંધાવવું એ શક્ય જ નથી. એટલે બંધાવવું એને નથી તો પછી એ નિમિત્ત પણ ક્યાંથી થાય? એટલે આત્મા તો નિમિત્ત થતો નથી. હવે વાત રહી એના ભાવની, રાગ દ્વેષના જે પરિણામ જેવા જે ભાવ થાય છે એ નિમિત્ત કારણ થાય છે. જ્યારે પેલા જળ પૂતગળ કર્મ બંધાય ત્યારે એમાં એ નિમિત્ત કારણ થાય છે, બસ આટલી વાત છે. પણ કે જ્ઞાન અવસ્થામાં કે અજ્ઞાન અવસ્થામાં આત્મા પોતે તો એ જળ કર્મનો કરતા થતો નથી, એ તો બિલકુલ છે જ નહીં, અને નિમિત્ત પણ થતો નથી. એટલે અહીંયા એ વાત લીધી કે એના રાગદ્વેષના ભાવ અજ્ઞાન અવસ્થામાં છે, એ નિમિત્તભૂત થવાને કારણે એ અજ્ઞાનીની એવી માન્યતા છે કે એ પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું, અને એવો ઉપચાર કરવામાં આવે છે. ઉપચારથી એમ કહેવામાં આવે છે કે અજ્ઞાન અવસ્થામાં જીવ કર્મનો કરતા થાય છે, પૌદ્ગલિક કર્મના. એ તો ઉપચાર માત્ર છે, જે છે નહીં અને કહેવાય એને ઉપચાર કહેવાય, ઉપચારથી કહેવામાં આવે છે, એ વ્યવહાર છે, પરમાર્થ નથી. ભગવાન આત્મા તો વિજ્ઞાન ઘન સ્વભાવથી ભરેલો છે, એ વિજ્ઞાન સ્વભાવ વિજ્ઞાન ઘન સ્વભાવથી જો ભ્રષ્ટ થાય અને રાગદ્વેષના વિકલ્પમાં તત્પર થાય તો એ અજ્ઞાનીના રાગદ્વેષ છે એ કર્મ બંધમાં નિમિત્ત થાય છે. બંધની પર્યાય તો એ વખતે થાય છે તો કર્મને રજકણોથી પોતાથી થાય છે, પોતાને કારણે થાય છે. પણ એ વખતે નિમિત્ત શું છે તો એ દર્શાવ્યું કે એ રાગ થયો તે એમાં નિમિત્ત છે. અહીંયા ભાવાર્થમાં કહે છે, કદાચિત થતા નિમિત્ત નૈમિતિક ભાવમાં કરતા કર્મભાવ કહેવો તે ઉપચાર છે. કદાચિત થતા, હંમેશા થતું નથી, કદાચિત ક્યારેક થાય, કેમ કે અજ્ઞાન અવસ્થા વખતે જ થાય છે, એટલે કદાચિત થતા નિમિત્ત નૈમિતિક ભાવમાં. શું નિમિત્ત નૈમિતિક ભાવ કયો? કે રાગ દ્વેષના પરિણામ તે નિમિત્ત છે, અને નૈમિતિક શું છે તો કે જે કર્મ બંધાય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આદિ જે જળ કર્મ એ નૈમિતિક છે. તો એવા નિમિત્ત નૈમિતિક ભાવમાં જે ક્યારેક થાય, કદાચિત થાય, એટલે અજ્ઞાન અવસ્થા વખતે જ થાય છે, એટલા માટે કદાચિત. એટલે કદાચિત થતા નિમિત્ત નૈમિતિક ભાવમાં કરતા કર્મ ભાવ કહેવો એ કહેવા માત્ર છે, ખરેખર નથી, એટલે એ ઉપચાર છે. એટલે એ ઉપચાર છે. તો અહીંયા ઉપચારથી એમ કહ્યું, ઉપચારથી શું કહ્યું કે જીવ એ કર્મનો કરતા થાય છે અજ્ઞાન અવસ્થામાં, એમ કહ્યું, એ ઉપચારથી કહેવામાં આવ્યું. હવે આ સંબંધી ગુરુદેવે જે વાત કરી છે વધારે એ પ્રવચન રત્નાકર ભાગ 5મો એમાંથી લઈએ. અહીંયા પારા નંબર 159 ઉપર ગુરુદેવ સમજાવે છે કે ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય શુદ્ધ વસ્તુ છે, તે વ્યવહાર રત્નત્રયના વિકલ્પથી ભિન્ન છે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પથી ભિન્ન જુદો છે. વ્યવહાર રત્નત્રય શું છે? વ્યવહાર રત્નત્રય દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે ને, એને નવતત્વની શ્રદ્ધા છે, છ દ્રવ્યની શ્રદ્ધા છે ને એને. એટલે એવા વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ જે છે એ પણ આત્માનો નથી, કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાન આનંદ સ્વભાવી છે, ચેતન વસ્તુ છે, એને એવા વિકલ્પ હોય નહીં. પણ એ બધા શુભભાવ રૂપે છે એટલે એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવ્યો. આ દયાદાન વ્રત ભક્તિના ભાવ શુભભાવ છે, એનાથી પણ ભગવાન આત્મા તો જુદો છે, એ બધા વિકલ્પ છે. ભગવાન આત્માને એમાંનો એક પણ વિકલ્પ પોતાની શુદ્ધ દશામાં હોતો નથી. એટલે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા સ્થિરતા કરે છે ત્યારે એવો કોઈ વિકલ્પ હોતો નથી. એટલે વ્યવહાર રત્નત્રયના વિકલ્પો આત્માના અનુભૂતિના કાળે હોતા નથી, સિદ્ધ ભગવાનને હોતા નથી, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને પણ એવા વિકલ્પો હોતા નથી. માટે એ આત્માના છે જ નહીં, એટલે એ વિકલ્પોને આત્માથી ભિન્ન છે એમ વારંવાર ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. શુદ્ધ વસ્તુમાં અને શુદ્ધ વસ્તુની દ્રષ્ટિમાં બંનેમાં વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ નથી. તેથી જેમ શુદ્ધ વસ્તુ પ્રભુ આત્મા નવા કર્મબંધનમાં નિમિત્ત નથી, તેમ શુદ્ધ વસ્તુનો દ્રષ્ટિવંત જ્ઞાની ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, એ પણ નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. નવા કર્મ બંધાય એમાં એ પણ નિમિત્ત થતો નથી. જે રાગ પરિણામ નવા કર્મ બંધનને નિમિત્તરૂપ થાય તે રાગ પરિણામ જ્ઞાનીને નથી, કેમ કે જ્ઞાની એનાથી ભિન્ન પડી ગયો છે. એ રાગને પોતાથી જુદો માત્ર દ્રષ્ટા ભાવે જાણે છે, જ્ઞાતા ભાવે જાણે છે. જે રાગ પરિણામ થાય તેને જ્ઞાની માત્ર જાણે જ છે, કરતો નથી, અને તેથી જ્ઞાની નવા કર્મ બંધનનું નિમિત્ત નથી. ગંભીર વાત છે ભાઈ. આગળ પણ કહે છે કે આનંદકન નિજ સ્વરૂપમાં ઝૂલનારા મુનિવરોને છઠ્ઠા ગુણસ્થાનમાં ભગવાનની ભક્તિ વંદન સ્મરણ તથા પંચ મહાવ્રતના વિકલ્પ આવે છે. બધા શુભભાવ હોય છે. જ્યારે એ પોતે શુદ્ધ ભાવમાં નથી ત્યારે એવા શુભભાવ હોય છે, પણ તે બંધનું કારણ છે એમ તેઓ જાણે છે. પોતાથી એ બધા જુદા છે એમ એને જાણે છે. શુદ્ધ ચૈતન્યની પરિણતિને ધરનારા તે મુનિવરોની દ્રષ્ટિ ચૈતન્ય સ્વભાવ ઉપર સ્થિર ચોંટી છે, પણ હજી પૂર્ણ દશા નથી થઈ. એટલે પૂર્ણ દશા ન પ્રગટે ત્યાં સુધી એમને રાગથી બચવા માટે શુભ રાગ આવે છે, પણ તે શુભભાવ બંધનું કારણ છે એમ એ જાણે છે અને પોતાથી એને જુદા શ્રદ્ધે છે. એને મોક્ષનું કારણ તરીકે નથી માનતા. જો મોક્ષનું કારણ એને માને, શુભભાવને જ્ઞાની મોક્ષનું કારણ માને, તો એ જ્ઞાની રહેતા નથી, એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે, એ અજ્ઞાન છે. પાના નંબર 160 ઉપર અહીંયા આગળ કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં, કે દયાદાન આદિના શુભભાવ આવે તેને જ્ઞાની બંધનું કારણ જાણે છે, તેને તેઓ ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી. અહીંયા એ વાત પણ લીધી નથી. અહીં તો એમ કહે છે કે જ્ઞાનીને નવો બંધ થતો જ નથી, કેમ કે જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના જ્ઞાન આનંદ સ્વભાવ ઉપર રહેલી છે, પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ રહી છે, માટે એમને બંધ થતો નથી અને એ નિમિત્ત પણ થતા નથી. જડકર્મ બંધાય એમાં એ નિમિત્ત પણ થતા નથી. રાગના પરિણામ થાય એ જ્ઞાનીનું કાર્ય નથી, તેથી જ્ઞાની નવા કર્મબંધમાં નિમિત્ત પણ થતા નથી. બહુ સરસ વાત મૂકી છે. નવા કર્મ જે બંધાય છે તે દશા તો જળ કર્મથી થાય છે અને તેમાં ઉપાદાનપણે એ કર્મના પરમાણુઓ વર્તે છે, અને નિમિત્ત કોણ છે? તો જે વિકારી ભાવ થાય છે તે નવા કર્મબંધમાં નિમિત્ત છે. પણ ચૈતન્ય રત્નાકર જ્ઞાતા દ્રષ્ટા અને આનંદના સ્વભાવથી ભરેલો ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા એ તો વિકારથી શૂન્ય છે, એમાં તો કોઈ વિકાર નથી. તેથી એ જ્ઞાયક મૂર્તિ ભગવાન આત્મા નવા કર્મબંધમાં કારણ તો નથી પણ નિમિત્ત પણ નથી. એ કરવાવાળો તો નથી, કરતો તો નથી, પણ નિમિત્ત કારણ પણ થતો નથી. ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદથી ભરેલો ચૈતન્ય મહાસાગર છે. એમાં આ દયાદાન આદિના વિકલ્પો છે જ નહીં. ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેથી એને એવા શુભભાવ થાય. પાના નંબર અહીંયા 161 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા પરનો તો કરતા નથી, પણ પરના જે કાર્ય થાય તેમાં નિમિત્ત પણ નથી. પરનો તો કરતા નથી, પરદ્રવ્યનો કરતા નથી, પણ એમાં એ નિમિત્ત પણ નથી. દ્રવ્ય સ્વભાવ જો પરના કાર્યમાં નિમિત્ત થાય તો જ્યાં જ્યાં પરના કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને સદા હાજર રહેવું પડે. આ અગાઉ આપણે વાત કરી ગયા છે, આ વાત સ્વામી ગાથામાં આવી ગઈ, તો પછી એને બધે હાજર રહેવું પડે. તેથી એ રાગથી બિન પડીને તેને કદી સ્વભાવનું લક્ષ થાય નહીં, જો એ સદાય એ વખતે હાજર રહ્યા જ કરે. જ્યાં જ્યાં પરના કાર્ય થાય ત્યાં જો નિમિત્ત તરીકે હોય તો પછી એ ક્યારેય પોતે પોતાના સ્વભાવનું લક્ષ કરી શકે જ નહીં, એટલે એ નિમિત્ત થતો જ નથી. પણ અહીંયા એક વાત લીધી છે કે સ્વભાવથી આત્મા નવા કર્મબંધમાં નિમિત્ત ન હોવા છતાં પણ અનાદિના અજ્ઞાનને કારણે પુદ્ગલ કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાન ભાવ, એવા અજ્ઞાન ભાવ એ જ્યારે પરિણમતો હોય ત્યારે એના ભાવ નિમિત્ત થાય છે. પુદ્ગલ કર્મ માં એ નિમિત્ત કારણ બને છે. તો આ રીતે નવા કર્મ બંધ થાય એમાં એના રાગ ભાવ છે તે નિમિત્ત છે. ભગવાન આત્મા જ્ઞાન અવસ્થા કે અજ્ઞાન અવસ્થામાં પણ એ નિમિત્ત થતો નથી. આની ઘણી સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. આ ગાથાને ઘણી મહત્વની કહી છે અને એમાં મુખ્ય વાત તો એ જ રહી, કર્તા કર્મ અધિકારમાં જે વાત ચાલી આવે છે એ જ વાત રહી, કે આત્મા જળ કર્મનો કરતા થતો નથી. જળ કર્મ છે તે પૂતગળ છે, પૂતગળની અવસ્થા છે, એનો કરતા આત્મા થઈ શકે નહીં. છેલ્લે અહીંયા ગુરુદેવ સમજાવે છે પાના નંબર 164 ઉપર કે આત્મા રાગ રહિત નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ છે. આવા નિજ સ્વભાવથી અજ્ઞાની ભ્રષ્ટ થયો છે, એટલે કે એની દ્રષ્ટિ જ ત્યાં પડી નથી, ત્યાં એ પહોંચ્યો જ નથી. એ ભ્રષ્ટ છે, પોતાના જ્ઞાન સ્વભાવથી એ ભ્રષ્ટ છે. અજ્ઞાની વિકલ્પ પરાયણ એટલે કે વિકલ્પમાં તત્પર છે, વિકલ્પમાં એ રાચી રહ્યો છે, સ્વભાવમાં એ તત્પર નથી. જેવો સ્વભાવ છે એમાં રહેવાને બદલે એ વિકલ્પમાં રહ્યો છે, એટલે વિકલ્પમાં તત્પર રહ્યો છે એવો એ અજ્ઞાની વિકલ્પ જ કરે, બીજું શું કરે. શુભ ને અશુભ વિકલ્પ કરે છે અને એ બધા વિકલ્પોમાં એ નવા કર્મબંધમાં એના જે રાગ દ્વેષ છે વિકલ્પ સાથે રહેલા એ નિમિત્ત થાય છે. અજ્ઞાનીને જે શુભ અશુભ વિકલ્પ છે, શુભ રાગ છે કે અશુભ રાગ છે, એ બધો વિકલ્પ સહિત છે એ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે. નિમિત્ત કંઈ કરતું નથી, પણ નવા કર્મબંધ થયા છે તેમાં એને નિમિત્ત કહેવામાં આવે. તેથી અજ્ઞાની એમ માને છે, અજ્ઞાનીની એવી માન્યતા છે કે હું કર્મબંધનનો વ્યવહારથી કરતા છું, ઉપચારથી કરતા છું. આવો ઉપચાર અજ્ઞાનીને લાગુ પડે છે. સ્વભાવને ભૂલીને રાગમાં તત્પર એવો અજ્ઞાની જે વિકલ્પ કરે છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત છે. તેથી આત્માથી કર્મ બંધાણું એમ ઉપચારથી કહેવામાં આવે છે, પણ એ કંઈ સાચું નથી, એ સત્ય નથી, એ પરમાર્થ નથી. તો આ રીતે 104 ગાથા પછી આ 105મી ગાથા ઉપર કરતા કર્મની વાત આપણે કરી. હવે આગળ વાત કરે છે કે ઉપચાર કઈ રીતે છે. આ ઉપચારથી વાત તો કરી, પણ પછી એમાં થોડીક વાત વધારે સમજાવે છે દ્રષ્ટાંત દ્વારા. 106 ગાથામાં કે યુદ્ધૈ કૃતે યુદ્ધે રાજ્ઞા કૃતમિતિ જલ્પતે લોક વ્યવહારેણ તથા કૃતમ જ્ઞાનાવરણાદિ જીવેન. 106 ગાથા ગુજરાતીમાં આપણે લઈએ.
રૂપ કર્યું ડોકો કરી મજ કર્યા બેવિહારથી જ્ઞાનાવરણ આદિ જીવે.
અહીંયા દ્રષ્ટાંત દ્વારા સમજ આપે છે કે આ ઉપચાર કઈ રીતે હોય. તો ગાથાના અર્થમાં કહે છે કે યુદ્ધ કૃતે એટલે કે યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતા રાજા કૃતમ રાજાએ યુદ્ધ કર્યું ઇતિ એમ લોક જ જલપતે એટલે લોકો વ્યવહારથી કહે છે તથા જ્ઞાનાવરણાદિ જીવેન કૃતમ વ્યવહારેણ તેવી રીતે જ્ઞાનાવરણ આદિ કર્મ જીવે કર્યું એમ વ્યવહારથી કહેવાય છે. યુદ્ધમાં રાજા યુદ્ધ ન કરતો હોય છતાં પણ એના યોદ્ધાઓ યુદ્ધ કરતા હોય તો પણ એમ કહેવામાં આવે કે રાજાએ યુદ્ધ કર્યું. એ યોદ્ધાઓ યુદ્ધ કરીને જીતે ત્યારે એમ કહેવાય કે રાજા યુદ્ધ કરીને જીત્યો એમ લોકમાં વ્યવહારથી કહેવામાં આવે છે. તેવી રીતે આ જ્ઞાનાવરણ આદિ કર્મ છે એ જીવે કર્યું એમ વ્યવહારથી કહેવાય છે. આ જે ઉપચારની વાત આપણને 105માં કહીને એ ઉપચાર આ રીતે દ્રષ્ટાંતથી સમજાવે છે. ટીકામાં અહીંયા કહે છે કે જેમ યુદ્ધ પરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ, યુદ્ધ પરિણામે કોણ પરિણમી રહ્યું છે? યોદ્ધાઓ. એ પરિણામ યોદ્ધાના છે, રાજાના નથી. યુદ્ધ કરે છે ત્યારે એ પરિણામ કોના છે? યોદ્ધાના છે, એ જે લડી રહ્યા છે એના છે. એટલે જેમ યુદ્ધ પરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતા, યુદ્ધ પરિણામે પોતે નહીં પરિણમતા એવા રાજા વિશે, જે રાજા એ વખતે યુદ્ધ નથી કરતો, કદાચ એ તો ત્યાં પાછળ તંબુમાં બેઠો છે, અથવા તો પોતે પોતાના રાજમાં બેઠો છે અને માત્ર સૈન્યને મોકલ્યું છે સેનાપતિ સાથે, તો પણ એ જીતે છે એમ કહેવાય છે કે રાજા જીત્યો, અથવા તો રાજાએ યુદ્ધ કર્યું અને બીજાઓને વશ કર્યા કે એને હરાવ્યા. એટલે પોતે નહીં પરિણમતા એવા રાજા વિશે એમ શબ્દ મૂક્યા છે. યુદ્ધ પરિણામે પોતે નથી પરિણમતો એવો રાજા, એના વિશે રાજાએ યુદ્ધ કરવું એવો ઉપચાર છે. આ કંઈ પરમાર્થ નથી, આ સત્ય નથી. તેમ જ્ઞાનાવરણ આદિ કર્મ પરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલ દ્રવ્ય વડે જ્ઞાનાવરણ આદિ કર્મ કરવામાં આવતા હોવા છતાં પણ, જ્ઞાનાવરણ આદિ કર્મ પરિણામે કોણ પરિણમે છે? પુદ્ગલ દ્રવ્ય. અને પુદ્ગલ દ્રવ્ય વડે એ જ્ઞાનાવરણ આદિ કર્મ કરવામાં આવે છે. જ્ઞાનાવરણ આદિ કર્મ પરિણામે પોતે નહીં પરિણમતા એવા આત્માને માટે એમ કહેવાય છે કે આત્માએ જ્ઞાનાવરણ આદિ કર્મ કર્યું એવો ઉપચાર છે. જ્ઞાનાવરણ આદિ કર્મ પરિણામે કોણ પરિણમે છે? પેલા યોદ્ધાઓની જેમ પુદ્ગળ પરમાણુઓ છે તે પરિણમે છે. છતાં પણ શું કહેવાય છે? તો કે રાજાએ યુદ્ધ કર્યું એ રીતે એ આત્માએ જ્ઞાનાવરણ આદિ કર્મ કર્યું એમ ઉપચારથી કહેવામાં આવે છે. ભાવાર્થમાં કહે છે કે યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં, યુદ્ધ કોણે કર્યું? યોદ્ધાઓએ. યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં રાજાએ યુદ્ધ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. તેવી જ રીતે પુદ્ગળ દ્રવ્યે જ્ઞાનાવરણ આદિ કર્મ બાંધ્યું હોવા છતાં, જળ કર્મ પુદ્ગળ દ્રવ્યે કર્યું છે છતાં, જેણે નથી કર્યું એવો જીવ, એને માટે એમ કહેવાય છે કે જીવે કર્મ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી થોડા અંશ લઈએ આપણે. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 5માં પારણ નંબર 166 ઉપર ગુરુદેવ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરી શકતું નથી એ વાત સિદ્ધ કરે છે. કે માટીમય ઘડારૂપી કાર્ય માટી કરે છે, કુંભાર તેને કરતો નથી, તેમ આત્મા રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ કરે ત્યારે જે કર્મ બંધાય તે જીવના ભાવથી બંધાતા નથી. જીવ એવા ભાવ કરે છે એટલે બંધાય છે એમ નથી. એ જળ કર્મની અવસ્થા જળ પરમાણુ દ્વારા થઈ છે અને તેમાં જીવના વિકારી ભાવ નિમિત્ત કહેવામાં આવે છે. એટલે એમ કહેવાય કે આ જીવે કર્યું, કેમ કે જીવના વિકારી ભાવ નિમિત્ત છે એટલે પછી એમ કહેવાય કે જીવે એ કર્મ કર્યું. શુભ રાગ કરતા કરતા મોક્ષ થાય, પરંપરા મોક્ષ થાય એ વાત છે જ નહીં. રાગ તો વિકાર છે, આશ્રવ છે, ઝેર છે. મુનિવરોને પંચ મહાવ્રતનો શુભ રાગ આવે છે, પણ તે શુભ રાગ અનર્થનું મૂળ છે એમ તેઓ જાણે છે. વળી ત્યાં પંચાસ્તિકાએ ગાથા 170માં કહ્યું છે કે આ રાગરૂપ ક્લેશનો નિશેષ નાશ કરવા યોગ્ય હોવાનું નિરૂપણ છે. મતલબ કે રાગ રાખવા લાયક નથી, પણ સંપૂર્ણપણે જરાય બાકી ન રહે એવો નાશ કરવા યોગ્ય છે. આ એક વાત લઈ અને ગુરુદેવ થોડી વધારે આધ્યાત્મિક વાત ઉપર આપણને લઈ જાય છે કે આ રાગ જે છે એ રાખવા લાયક નથી, અને એ વાત શાસ્ત્રના આધારે લીધી. પ્રશ્ન છે તો પંચાસ્તિકાએ ગાથા 170ની ટીકામાં અર્હંતની ભક્તિ આદિ શુભ રાગને પરંપરા મોક્ષનો હેતુ કયો છે? ને આ શુભ રાગ જે છે એ છોડવા લાયક છે, છોડીને આત્મામાં જવાય છે એ વાત જ્યારે જ્યારે કરવામાં આવે ત્યારે શુભરાગના રસી આવા કંઈક પ્રશ્ન પૂછે છે. અહીંયા આ રીતે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પરંપરા મોક્ષનો હેતુ કયો છે ને શુભરાગને એનો ઉત્તર આપે છે કે હા, ત્યાં કહ્યું છે કે અહીં અરહંત આદિની ભક્તિરૂપ પર સમય પ્રવૃત્તિમાં સાક્ષાત મોક્ષ હેતુપણાનો અભાવ હોવા છતાં, ખરેખર એમાં મોક્ષ હેતુપણાનો અભાવ હોવાનું છે છતાં પણ પરંપરાએ મોક્ષ હેતુપણાનો સદભાવ દર્શાવ્યો છે. આ જે કથન છે તે આરોપથી કરવામાં આવ્યું છે એમ સમજવું. ખરેખર એમ નથી, પર સમય પ્રવૃત્તિમાં સાક્ષાત મોક્ષ હેતુપણાનો અભાવ. પર સમય પ્રવૃત્તિ એટલે શું? પોતે ભગવાન આત્મા સ્વ છે અને સ્વ તરફ લક્ષ કરે છે તો સ્વ સમય છે, સ્વભાવે રહે છે તો સ્વ સમય છે, અને પરનું લક્ષ કરે છે તો એ પર સમય છે. એમાં બહારમાં તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન બિરાજતા હોય એમનું લક્ષ કરે તો પણ એ પર સમય છે. એટલે એવી પર સમય પ્રવૃત્તિ જે પૂજા ભક્તિ વિનય આદિ છે તે પરના લક્ષ્ય થાય છે, એટલે પર સમય પ્રવૃત્તિ. એટલે અહીં અરિયંત આદિની ભક્તિરૂપ પર સમય પ્રવૃત્તિમાં સાક્ષાત મોક્ષ હેતુપણાનો અભાવ છે, અને એવો અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષ હેતુપણાનો સદભાવ દર્શાવ્યો છે. એટલે પહેલા તો એમ જ કહ્યું કે એમાં સાક્ષાત મોક્ષ હેતુપણાનો તો અભાવ છે જ, પણ દર્શાવ્યો છે. દર્શાવ્યો છે એટલે એનો અર્થ શું થયો? ઉપચાર છે. એટલે એ કથન એ ઉપચારથી કહેવામાં આવ્યું છે, એમાં એ આરોપ કરવામાં આવ્યો છે. આવો કથનચિત મોક્ષ હેતુત્વનો આરોપ પણ જ્ઞાનીને જ વર્તતા ભક્તિ આદિ ઉપસ્વભાવોમાં કરી શકાય છે. અજ્ઞાનીને માટે તો આ વાત જ નથી. અજ્ઞાનીના શુભભાવ છે એની અહીંયા વાત નથી, પણ જ્ઞાનીના શુભભાવને અહીંયા આરોપ આપવામાં આવ્યો. અજ્ઞાનીને તો શુદ્ધિનો અંશ માત્ર પણ પરિણમનમાં નહીં હોવાને કારણે યથાર્થ મોક્ષ હેતુ બિલકુલ પ્રગટ્યો જ નથી. મોક્ષ હેતુ એને પ્રગટ થયો જ નથી, વિદ્યમાન જ નથી, અંશ પણ વિદ્યમાન નથી. શુદ્ધિનો, શુદ્ધ સ્વરૂપનો અંશ પણ એ તો પામ્યો નથી. તો પછી તેના ભક્તિ આદિરૂપ સ્વભાવમાં આરોપ કોનો કરવો? એટલે જ્ઞાની પુણ્યભાવથી દેવલોક આદિ જે મળે, જ્ઞાનીને જે કંઈ મળે છે એ ખરેખર તો એ પણ કંઈ સાચું સુખ નથી, પણ એનો એ અભાવ કરી અને પરમ સુખની પ્રાપ્તિ કરશે, મોક્ષની પ્રાપ્તિ કરશે. એટલે કે જ્ઞાનીના શુભભાવ છે એ શુભભાવને કારણે જે પુણ્ય બંધાય છે, એવા પુણ્યને કારણે જે ગતિ મળે છે એ ગતિનો પણ અભાવ કરી અને એ મોક્ષની પ્રાપ્તિ કરશે. એટલે એને છોડીને મોક્ષની પ્રાપ્તિ કરશે. એટલે એ રીતે એમાં તો પરંપરા બતાવી છે. અહીંયા તો વાત બીજી હતી. અહીંયા તો વાત એ હતી કે યુદ્ધના પરિણામે, યુદ્ધા પરિણામે, રાજા યુદ્ધના પરિણામે પરિણામે નહીં, છતાં પણ રાજા એ યુદ્ધ કર્યું અને રાજા જીત્યો એમ કહેવામાં આવે છે. કારણ કે એમાં રાજાએ આદેશ આપ્યો હતો, રાજાએ આજ્ઞા કરી હતી કે ચાલો લડો. એટલે એ આદેશના નિમિત્તે યુદ્ધના ભાવે પરિણમેલા યોદ્ધાઓ યુદ્ધ કરે. રાજા યુદ્ધમાં જોડાતો પણ નથી, છતાં એવા રાજા વિશે રાજાએ યુદ્ધ કર્યું એવો જે ઉપચાર કરવામાં આવે છે, એ જ રીતે આ કર્મ બંધાય, જ્ઞાનાવરણ આદિ કર્મ બંધાય, એમાં કારમણે રજકણો પોતે પરિણમે, એ પૂતગળ પરિણમન થાય, પૂતગળની એ દશા થાય, એનું એ કાર્ય થાય, છતાં પણ જીવના એ ભાવ છે, રાગ દ્વેષના જે ભાવ છે એ એમાં નિમિત્ત છે. તેથી એમ કહેવાય કે આત્માએ જ્ઞાનાવરણ આદિ કર્મ કર્યું. ખરેખર આત્માએ એવું કંઈ કર્યું નથી. જ્ઞાનાવરણ આદિ કર્મ કરવામાં એ પોતે એમાં કંઈ પરિણમતો નથી એવો એ આત્મા છે, છતાં પણ આત્માએ જ્ઞાનાવરણ આદિ કર્મ કર્યું એવો ઉપચાર કરવામાં આવે છે. એટલે આ રીતે આપણને અહીંયા આ ઉપચાર કઈ રીતે છે એ સમજાવવામાં આવ્યું. છેલ્લે અહીંયા 106 ગાથાના ભાવાર્થ ઉપર એક ગુરુદેવના પ્રવચનમાં અહીંયા ગુરુદેવ કહે છે કે સંયોગ દ્રષ્ટિવાળાને આ વાત બેસવી મહાકઠણ છે. સંયોગ દ્રષ્ટિ એટલે શું? જે સંયોગ આવ્યા છે એનું જે લક્ષ કરે છે એ સંયોગ દ્રષ્ટિ છે. સંયોગને કારણે એમાં જે અંજાઈ જાય છે, મૂળ વસ્તુને જોતો જ નથી. સંયોગ દ્રષ્ટિવાળાને આ વાત બેસવી મહાકઠણ છે. પરના કાર્ય જીવ કરે એમ માનવું એ બે દ્રવ્યની એકતા બુદ્ધિ છે. આ શરીર છે અને એમાં આત્મા રહ્યો છે એટલે શરીર હલે ચલે છે, શરીર બધા કાર્ય કરે છે, એવી જે જડ માન્યતા, ઊંધી માન્યતા, મિથ્યા માન્યતા એને અનાદિની પડી છે. એટલે બે દ્રવ્યની એકતા બુદ્ધિ એ કરી રહ્યો છે. કેમ કે સંયોગ દ્રષ્ટિ છે. સંયોગમાં શું છે? તો કે આ શરીર મળ્યું છે ને આવું, એ સંયોગ છે. એટલે એ સંયોગ તરફ એનું લક્ષ રહે છે, શરીર તરફ લક્ષ રહે છે, અને સાથે પછી એને આત્માને ભેગો કરી દે છે. એટલે બે દ્રવ્યની એકતા કરીને એ માને કે એ બંનેને કારણે આ બધું થાય, એટલે શરીરના કાર્યો આત્મા કરે છે, એવી એની ઊંધી માન્યતા થાય. પણ એ બે દ્રવ્યોની ભિન્નતા એને માની નથી કે આ શરીર છે તે સંયોગી જ પદાર્થ છે. આ તો વર્તમાનમાં એવા સંયોગો છે તો એ છે, અને એ કંઈક સંયોગી પદાર્થ આત્માની સાથે કંઈ કાયમ રહેવાનો નથી. એવા સંયોગ આવ્યા એટલે આ શરીર મળ્યું, મનુષ્યનું શરીર મળ્યું. મનુષ્યની પર્યાય થઈ તો મનુષ્યનું શરીર મળ્યું, દેવની પર્યાય થાય તો એવું દેવનું શરીર મળે. એટલે એ તો સંયોગો છે. સંયોગોને કારણે જે કંઈ મળે છે એ બધું એ કંઈ આત્મા રૂપે નથી, આત્મા એમાં પહોંચતો નથી, આત્મા એમાં એકરૂપ થતો નથી. છતાં પણ સંયોગી દ્રષ્ટિવાળાને એ બે દ્રવ્યની ભિન્નતાનો ખ્યાલ નથી. એ બે દ્રવ્યો વચ્ચે જે અત્યંત અભાવ છે, અત્યંત અભાવ કઈ રીતે? કે શરીર જળ છે, એની અંદર આ ચેતન આત્મા નથી, અને ચેતન આત્મા છે એની અંદર જળ એવું શરીર નથી. એટલે બંનેમાં, બંને વચ્ચે એક અત્યંત અભાવ છે, અને એક પરમાણુની પર્યાય અને બીજા પરમાણુની પર્યાય વચ્ચે અન્યોન્ય અભાવ છે. પૂદગળ પરમાણુ લઈએ તો પણ એમાં એક જ દ્રવ્યમાં પરમાણુ ભેગા થયા અને સ્કંદ થયો છે તો એમાં પણ અન્યોન્ય અભાવ છે. ત્યારે આ તો જીવ દ્રવ્ય જ જુદું છે અને શરીર જે પૂદગળ છે એ જુદું છે, છતાં એને એકરૂપ માને છે. અને એમ જ એ પછી આગળ વાત ચલાવે છે. એક ઊંધી વાત પકડી છે એટલે બધી વાત આગળ ઊંધી 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 જ ચાલવાની છે. ઊંધો ગળો પહેલો મૂક્યો એટલે બીજો એની પર ઊંધો જ આવે, એની પર ત્રીજો પણ ઊંધો જ આવે, સીધો ગળો પછી રહી શકે જ નહીં. એટલે પહેલી મૂળમાં જ ભૂલ છે કે બે દ્રવ્યની એકતા માનવી એ મોટામાં મોટી ભૂલ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એમ માનવું એ મોટામાં મોટી ભૂલ છે. એક દ્રવ્ય પોતાના ગુણને બીજા દ્રવ્યની અંદર કંઈક નાખે એવી માન્યતા કરવી એ મોટામાં મોટી ભૂલ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની અંદર કંઈક કરી નાખે, પોતાના રૂપે પેલાને ફેરવી નાખે એવું માનવું એ મોટામાં મોટી ભૂલ છે. એટલે આ મૂળમાં ભૂલ કહેવાય. અને આવી મૂળમાં ભૂલ હોય, પહેલી જ ભૂલ હોય, તો પછી એની પર ભૂલ 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 ભૂલનો મોટો વિસ્તાર થશે. એટલા માટે વારંવાર ગુરુદેવે આ વાતને આપણને સમજાવી છે કે સંયોગી દ્રષ્ટિવાળાને બધું એક ભાષે જ ભાઈ. અભાવ શું કરે, જળ કર્મ બંધાય તે તો પર્યાયની જન્મ ક્ષણ છે. જળ કર્મની પર્યાય સ્વતંત્ર પરમાણુથી થઈ છે, રાગના પરમાણુથી કર્મની પર્યાય થઈ છે એમ છે જ નહીં. આ બધી વાતને જેમ છે તેમ યથાર્થ શાસ્ત્ર દ્વારા સમજવી જોઈએ. આત્મા પરનું કાર્ય કરી શકતો નથી, આત્મા જળ કર્મ બાંધતો નથી, જળ કર્મને છોડતો પણ નથી. પરને આત્મા શું કરે? કાંઈ જ ના કરે. આવી સૂક્ષ્મ તત્વ દ્રષ્ટિ થયા વિના ધર્મ થવો સુલભ નથી. ભેદ જ્ઞાન કરવું એ જ સાચો ઉપાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ.